ગઈકાલે ખજૂરીના રવિવારના દિવસે મેં તમારી આગળ એક પ્રશ્ન રજૂ કર્યો હતો કે શું ઈસુ તમારી માટે રડી રહ્યો છે. અને આજે જે સોમવારનો દિવસ છે ત્યારે ફરીથી હું તમારી આગળ એક બીજો પ્રશ્ન મૂકવા માગું છું. અને એ પ્રશ્ન તો એ છે કે શું જો ઈસુ તમારા જીવનનું નિરીક્ષણ કરે, તમારી પાસે આવે, તો શું તેમને તમારા જીવનમાં ફળ મળશે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. અને તેની માટે આપણે આપણા બાઇબલ ખોલીએ અને માથીની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય અને 18મી કલમ આપણે વાંચીશું. હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુએ તેની પાસે ગયા, પણ તેના પર એકલા પાંદડા વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે હવેથી તારા પર કદી ફળ ન લાગો. અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ. આ છેલ્લા દિવસો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પર છે ત્યારે યરૂસાલેમ શહેરમાં તેમને ભૂખ લાગી છે. આ અંજીરી પાસે જાય છે અને ફળની આશા સાથે જાય છે, પણ ત્યાં તેમને ફળ મળતું નથી. શું આપણા જીવનમાં પ્રભુ ફળ શોધવા આવશે, ફળની આશા સાથે આવશે, તો શું તેમને ફળ મળશે? આ પ્રશ્ન આપણે દરેકે વિચારવાનો છે પ્રશ્નની ઉપર, અને તેનો જવાબ આપવો બહુ જ જરૂરી છે. આજે સોમવારનો દિવસ હતો અને આજે આપણે કલમ વાંચીએ એની આગળના ભાગની જો આપણે કલમ વાંચીએ તો પ્રભુએ ભક્તિસ્થાનમાં જઈને ભક્તિસ્થાનને શુદ્ધ કર્યું. બે બનાવો આ સોમવારના દિવસે બને છે. અને જ્યારે બંનેનું આપણે જરા થોડો નજદીકાઈથી જઈને નિરીક્ષણ કરીએ તો એ જે પ્રભુનો સ્વભાવ હતો તેના કરતાં બહુ વિરોધાભાસી બે બનાવ હોય એવું લાગે છે. એ બે ન્યાયના બે બનાવ બની જાય છે. એક તો જે ભક્તિસ્થાન હતું તેને શુદ્ધ કરવામાં આવ્યું, અને બીજું કે આ અંજીરીને જે રીતે શ્રાપ આપવામાં આવ્યો. અને આ બંને બાબતમાં આપણે પ્રભુનો ન્યાય જોઈએ છે. અને જો આપણે યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને 17મી કલમ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ન્યાય કરવા નતા આવ્યા, પણ આપણને બચાવવાને માટે આવ્યા હતા. પણ આ સમયે આ છેલ્લા અઠવાડિયામાં આ બે વસ્તુ કરવી બહુ જ જરૂરી હતી. અને આ બે જે બનાવ બન્યા તેને આપણે સમજવા બહુ જ જરૂરી છે. આ જે ભક્તિસ્થાન હતું, પ્રભુ મંદિર હતું યરૂસાલેમના શહેરમાં, તેમાં આપણે સર્વ જાણીએ છીએ કે 4 આંગણા હતા. અને જે સૌથી બહારનું જે આંગણું હતું તે તો વિદેશીઓને માટે હતું. અને તેનું કારણ એ હતું કે આ આંગણામાં જે વિદેશીઓ હતા, વિધર્મીઓ હતા, તેઓ આવે અને તેમને સાચા દેવની યહૂદી લોકો દ્વારા ઓળખ મળે. પણ જ્યારે પ્રભુ આ સમયે જાય છે, અને આપણે સર્વ જાણીએ છીએ, જો તમે યોહાનની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય વાંચો તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની આ દુનિયા પરની સેવા શરૂ કરી ત્યારે પણ તેમણે એ ભક્તિસ્થાનને શુદ્ધ કર્યું હતું. અને આ 3 વર્ષ પછી ફરીથીને એક વાર એવી જરૂર ઊભી થઈ છે કે તેઓ ભક્તિસ્થાનને શુદ્ધ કરે છે. અને ત્યાં શું લખવામાં આવ્યું છે કે આ મારા બાપના ઘરને તમે લૂંટારાઓની કોતર બનાવી દીધી છે. અને જો તમે તમારું જૂનો કરાર જાણતા હોય તો ત્યાં જે લખેલું છે કે મારું ઘર એટલે કે ફરી આપણને અને ત્યાંના જે લોકો હતા, ખાસ કરીને જે ફરોશીઓ અને યાજકો જે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનતા ન હતા, તેઓને ફરીથી તે યાદ દેવડાવે છે કે હું દેવ છું. જ્યારે તેમણે કીધું કે મારું પ્રાર્થનાનું આ ઘર છે, તો તમે યશાયાનું પુસ્તક તેનો 56મો અધ્યાય અને 7મી કલમ જો, અથવા તો જો તમે એ આખો અધ્યાય તમે જોવો, તો એ જે અવિશ્વાસી આગેવાનો હતા યહૂદી ઇસ્રાયેલ દેશના, તે લોકોના સંબંધિત લખવામાં આવ્યું છે. અને જ્યારે તમે વાંચો કે લૂંટારાઓની કોતર, તો તેનો ઉલ્લેખ આપણને યર્મિયાનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 11મી કલમમાં તમને જોવા મળશે. એટલે જ્યારે આ ભક્તિ સ્થાનને શુદ્ધ કરવામાં આવે છે અને પ્રભુ આ વાક્યો, આ શબ્દો, આ ઉપદેશ જ્યારે આપે છે, ત્યારે ત્યાં બેઠેલા યાજકોને, જેઓ જૂના કરારના વચનોને જાણતા હતા, તેઓને ખ્યાલ આવવો જોઈતો હતો કે આ પ્રભુ સાની વાત કરી રહ્યા છે. પણ અફસોસની એ વાત કે તેઓ એ સમજી શક્યા નહીં. હવે આ જે બહારનું આંગણું, જે વિદેશીઓ અને વિધર્મીઓને માટે એક સાક્ષીરૂપ હતું, તેને આ લોકોએ એક ધંધાની જગ્યા બનાવી દીધી હતી કે જ્યારે બહારથી લોકો આવે અને નાણાંની જે આપ લે થાય, તો ત્યાં કરન્સીનું જે એક્સચેન્જ થાય, ત્યાં તેઓને લોકોનું શોષણ કરવામાં આવતું હતું. અને તે દ્વારા જે પ્રમુખ યાજક હતા અને મંદિરનું જે ભંડાર હતું, તેમાં પૈસા નાખવામાં આવતા હતા. એકદમ ભ્રષ્ટ તંત્ર ચાલી રહ્યું હતું. આ જે જગ્યા, જે સાક્ષીરૂપ હોવી જોઈએ, તેના બદલે આ યાજકોએ એને એક ધંધાની જગ્યા બનાવી દીધી હતી, વ્યવસાય બનાવી દીધો હતો. અને તે જોઈને પ્રભુને ગુસ્સો આવે છે અને તેઓ બધાને ત્યાંથી હાંકી કાઢે છે. વાલાઓ, આપણે આવું કંઈક આપણી મંડળીઓમાં પણ આજે જોઈ રહ્યા છે કે નહીં? પૈસાનું કેટલી હદે સંચાલન ખરાબ રીતે થાય છે. બિલકુલ સંચાલન હું કહું કે થતું જ નથી. ગેરમાર્ગે પૈસા વાપરવામાં આવે છે. જે મંડળીની જમીન છે, મંડળીની મિલકત છે, તેનો દુરુપયોગ કરવામાં આવે છે. પણ વાલાઓ, મારો વિષય મંડળી શું ખોટું કરી રહી છે તેની ઉપર નથી. મારે તો તમારી અંગત રીતે તમારી સાથે વાત કરવી છે કે શું આપણા આંગણામાં, આપણા હૃદયના આંગણામાં, આપણા જીવનમાં પણ આવી જ ભ્રષ્ટતા છે? શું આપણે પણ આપણો જે એક સાક્ષી હોવી જોઈએ, તેને આપણે શું વ્યવસાયમાં બદલી નાખી છે? તો વાલાઓ, આપણે આજે ચેતીએ, આ જે પ્રભુનું મંદિર હતું, જે લોકોને સાચા દેવની ઓળખ આપવા માટે હતું, તેને બદલે એ લૂંટારાઓની કોતર થઈ ગયું હતું. ત્યારબાદ આપણે આપણો જે આજે વિષય છે તેની તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. અને એ તો આ અંજીરીનું વૃક્ષ, જેની પર પ્રભુને ફળની આશા હતી. હવે પ્રભુએ જે આ શ્રાપ આપ્યો, એ જાણીને કદાચ આપણને થોડો અચંબો થાય, કેમ આવું પ્રભુએ કર્યું? કારણ કે આ જે શબ્દથી, જે બળથી એમ લખવામાં આવ્યું છે કે એકાએક અંજીરી સુકાઈ ગઈ, તે જ શબ્દથી પ્રભુ તે વૃક્ષને સજીવન પણ કરી શકતા હતા, તેની ઉપર ફળ પણ આવી શકતું હતું. પણ આપણે જે સમયમાં છે, અઠવાડિયાનો જે સમય, પ્રભુનો જે આ પૃથ્વી પરના સમય, હવે એનો અંત આવી ચૂક્યો છે, એ સમયને લક્ષમાં રાખીને આ યરૂસાલેમમાં પ્રભુની આ જે છેલ્લું જે સેવા હતી પોતાના લોકોને માટે, તેને ધ્યાનમાં રાખીને, કારણ કે જે અંજીરી છે તે આપણે જ્યારે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ તો તે ઇસ્રાયેલ લોકોના પ્રતીક રૂપે છે, એક ચિહ્ન. અંજીરીને, અંજીરી જ્યારે જ્યારે આપણે બાઇબલમાં વાંચીએ તો તે ઇસ્રાયેલ દેશની, પ્રભુના લોકની વાત થઈ રહી છે. અને તો તમારે જો એ વાંચવું હોય તો તમે યિર્મિયાનું પુસ્તક તેનો 8મો અધ્યાય ને 13મી કલમ જોઈ શકો છો. હોઝાયાનું પુસ્તક જે છે તેનો 9મો અધ્યાય અને 10 થી 16 કલમ પણ તમે વાંચી શકો છો. બીજા પણ ઘણા બધા રેફરન્સ છે અને હું માનું છું કે તમારામાંથી ઘણા બધા આ વાત જાણતા હશે. આપણે જ્યારે આ અંજીરીના વૃક્ષની વાત કરીએ તો તેમાં પાંદડા ઘણા હતા પણ ફળ હતું નહીં. અને આ તો આપણને શું કહેવા માંગે છે કે ઇસ્રાયલ જે દેશ હતો અને યરુસાલેમ તે વખતે, ત્યાં ઘણી બધી ધાર્મિક બધી વ્યવસ્થા ઘણી હતી, ધાર્મિક એક્ટિવિટી બધી ઘણી બધી ચાલી રહી હતી. એટલે બીજા શબ્દોમાં હું તમને કહું તો બહુ બધા પાંદડા હતા, પણ આ યહૂદી લોકોમાં અને મંદિરમાં કોઈ જાતનું ફળ હતું નહીં, ફક્ત ધર્મ હતો, વિશ્વાસ હતો નહીં. અને તે જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુસ્સો આવે છે અને તે અંજીરીને શાપ આપીને તે એકાએક સુકાઈ જાય છે. પ્રભુ આપણી પાસેથી ફળની આશા રાખે છે. અને એથી જ કરીને શરૂઆત કરી ત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે જો પ્રભુ તમારી પાસે આવે અને તમારા તમારા જીવનનું નિરીક્ષણ કરે તો શું તેમને તમારા જીવનમાંથી ફળ મળે? મેં કીધું તે પ્રમાણે જ્યારે આ અંજીરીની વાત કરીએ ત્યારે તે ઇસ્રાયલ લોકોનું એક ચિહ્નરૂપ છે. જૂના કરારના ઘણા પ્રબોધકોએ આ વાત આપણને લખી છે. અને પ્રભુ શું કહેતા હતા કે આ ઇસ્રાયલ દેશ પાસેથી મારે એક આશા હતી અને એ આશા મારી હવે નિરાશામાં થઈ ગઈ છે. અને આનો મતલબ એમ નથી, જ્યારે આપણે એમ વાંચીએ કે એકાએક સુકાઈ ગઈ, એનો મતલબ એમ નહીં કે હવે ઇસ્રાયલ દેશ તો નાશ થઈ જશે. પણ જ્યાં સુધી તે આવીને ફરીથી તેમને એક વખત તેમનો ઉદ્ધાર નહીં કરે ત્યાં સુધી તેની ઉપર કોઈ ફળ નહીં આવે. અને તે વસ્તુ આજે આપણે જોઈ રહ્યા છે. હા, એક ગવર્મેન્ટની રીતે ઇસ્રાયલ દેશની સ્થાપના થઈ ચૂકી છે, પણ તેમણે જે પ્રભુની તરફ ફરવું, તે તો જ્યારે પ્રભુ ફરીવાર આવશે, તેમનું જ્યારે બીજું આગમન થશે અને તેઓને પોતાની તરફ તેઓ દોરશે, ત્યારે જ જે આત્મિક જાગૃતિની અહીંયા વાત થઈ રહી છે તે આપણને જોવા મળશે. પણ વાલાઓ, આજે હું તમારી સાથે અંગત રીતે આ દુઃખ સહન સપ્તાહમાં વાત કરવા માંગુ છું. તમને બીજા એક અંજીરીના પાનની હું વાત યાદ દેવડાવવા માંગુ છું. અને એ તો આપણે ઉત્પત્તિનું પુસ્તક અને તેના 3જા અધ્યાયમાં આપણને મળે છે કે જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું અને તેઓ જાણ્યું કે તેઓ નગ્ન છે, ત્યારે તેઓએ પોતાની જાતને અંજીરીના પાંદડાથી ઢાંકી. વાલાઓ, શું આપણે પણ આવું જ કંઈક કરીએ છે? શું આપણે પણ આપણી નગ્નતા, આપણી જે આપણું પણ જે પાપ છે તેને અંજીરના પાંદડાની જેમ ઢાંક અંજીરીના પાંદડાથી ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ? હા, જ્યારે જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દૂરથી જ્યારે આ અંજીરીના વૃક્ષને જોયું ત્યારે તો એકદમ જીવંત લાગતું હતું. પાંદડા હતા, લીલા પાંદડા હતા, એકદમ ઘેરેલું એ વૃક્ષ હતું. પણ જ્યારે નજીક આવીને નિરીક્ષણ કર્યું તો ત્યારે તેની પર કોઈ ફળ હતું નહીં. શું આપણા જીવન પણ આવું જ કંઈક છે? ઘણી બધી જાત જાતની આપણે જે ધાર્મિક રીત રિવાજો છે તેમાં આપણે રચ્યા પચ્યા છે. કદાચ આપણે નિયમિત બાઇબલ સ્ટડી અટેન્ડ કરીએ છીએ, નિયમિત આપણે દેવળમાં જઈએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, દાનાર્પણ આપીએ છીએ, અને જ્યારે બહારથી કોઈ આપણને જોવે ત્યારે તો આપણે અંજીરીના વૃક્ષની જેમ એકદમ તંદુરસ્ત લાગીએ છીએ. પણ જ્યારે પાસે આવીને નિરીક્ષણ કરવામાં આવે, આપણા હૃદયમાં જોવામાં આવે, તો શું તેમાં કોઈ ફળ છે? શું તેમાં કોઈ ફળ છે કે ખાલી આપણું જે ધાર્મિકપણું છે તે એક બાહ્ય દેખાવ છે? ફળ કેવી રીતે આપણને મળી શકે છે? કેવી રીતે કયા ફળની પ્રભુ આપણી પાસેથી આશા રાખે છે? તો આપણે જો ગલાતિયોનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને આપણે 22મી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ છે. સુવાલાઓ, આ જે મેં વાંચ્યું તે તમારા જીવનમાં પ્રભુ જોઈ શકે છે? કદાચ તમે તમારી આજુબાજુ જે લોકો છે, મંડળીના બીજા સભ્યો છે, તમારી પત્ની કે તમારા પતિ, તમારા બાળકો, તમારા કુટુંબને કદાચ તમે છેતરી શકો છો, પણ શું જો પ્રભુ તમારું નિરીક્ષણ કરે તો આજે પવિત્ર આત્માનું ફળ પ્રેમ, અને જ્યારે એ પ્રેમ આપણા હૃદયમાં હોય છે તો પછી તેની સાથે આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, નમ્રતા તથા સંયમ, શું આ ફળ તમારા જીવનમાં છે? શું આજે જો પ્રભુ, ભૂખ્યો પ્રભુ આવીને તમારી પાસે ફળ માંગે તો શું તેમને મળશે? શું ફક્ત ખાલી પાંદડા મળશે, કે ફક્ત તમે કહેશો પ્રભુ બાપ હું તો આ કરું છું, ફલાણું કરું છું, ઢેંકણું કરું છું, હું તો આગેવાન છું, સન્ડે સ્કૂલ સભા શાળા શીખાડું છું, બાઇબલ સ્ટડી લીડ કરું છું, કે પછી તેમને ખરેખર જે ફળ હોવું જોઈએ તે તમારા જીવનમાંથી મળશે? શું પ્રભુ તમારી સાથે જ્યારે વાતચીત કરશે ત્યારે શું એમ કહેશે કે હું તારી સાથે જ્યારે હું હોઉં છું તો મને એક શાંતિ અને એક આનંદ હોય છે? જેવી રીતે તેઓ કહેતા હતા આદમની સાથે એદનવાડીમાં, કે સાંજના સમયે સરસ જ્યારે પવન વહેતો હતો ત્યારે તેઓ એકબીજાની સાથેની એક સંગત જે માણતા હતા, શું પ્રભુ એવી સંગત તમારી સાથે માણી શકે છે? કે શું તમારું જીવન, તમારું ખ્રિસ્તી જીવન આ અંજીરીના વૃક્ષની જેમ ખાલી પાંદડાથી ભરેલું છે? વાલાઓ, આ દુઃખ સહન સપ્તાહમાં આપણે બહુ જ જરૂરી છે કે પોતાની જાતને આપણે તપાસીએ અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ કેવો છે તેનું પરીક્ષણ કરીએ. શું તમે તમારા દિવસનો થોડો સમય પ્રભુને આપો છો? કદી તમે 10 મિનિટ પ્રભુની સાથે બેસીને વાત કરો છો? અને હું વાત કરો એટલો એનો મતલબ એમ નથી કહેવા માગતો કે હા હું તો પ્રાર્થના કરું છું, બધા જેઓ માદા છે તેઓની પ્રાર્થના કરું છું, જેઓની જે પ્રમાણે જરૂરિયાત છે તેઓની માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું, મારી મંડળીની જરૂરિયાતો માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું, હું એ પ્રાર્થનાની વાત નથી કરતો. નથી ખોટું કશું, હા એ પ્રાર્થનાઓ તમારે કરવી જોઈએ, પણ હું તો એમ કહું છું કે તમે 10 મિનિટ પ્રભુની સાથે એકાંતમાં વાત કરી છે તમારા પોતાની માટે? શું તમે પ્રભુને કીધું છે કે મારા હૃદયમાં તું ઝાંક? જો હજુ પણ કશું એવું કંઈક છે, હજુ પણ મારા જીવનમાં એવું કશું છે જેને મારે તમને સોંપવાનું છે ને હું નથી સોંપ્યું, પ્રભુ હું સંપૂર્ણ રીતે તમને સોંપાઈ જવા માગું છું. શું તમે એવો 10 મિનિટ 15 મિનિટનો સમય પ્રભુની સાથે પસાર કરો છો? અને જો વાલાઓ નથી કરતા તો કદાચ એટલા માટે તમારા જીવનમાં ફળ નથી. ખ્રિસ્તી જીવન ફળ માંગી લે છે. કોઈ પણ તમે ફળનું ઝાડ જુઓ તો કદી તમે, અત્યારે મને લાગે છે કે હવે કેરીનો સમય આવ્યો છે, અને જો તમે કેરીના ઝાડ ઉપર જુઓ તો તમને અત્યારે એવું નહીં લાગતું હોય કે કંઈક જાતનો કેરીના જે ડાળીઓ છે ને જે ઝાડ છે તેમાં તમે સંઘર્ષ નહીં જુઓ. એ તો એક દિવસ હશે અને એની ઋતુ પ્રમાણે તમે જોશો તો ઝાડ કેરીથી લચી પડ્યું હશે. જ્યારે આપણું મૂડ પ્રભુમાં હોય છે તો ફળ તેની મેતે જ આવે છે. તેની માટે આપણે સંઘર્ષ નથી કરવો પડતો, એની માટે આપણે સંઘર્ષ નથી કરવાની જરૂર. ફક્ત આપણે પ્રભુમાં લાગી રહેવાનું છે, પ્રભુના જે વચનો છે, પ્રાર્થનામાં, અને બીજા જે પ્રભુના વિશ્વાસુ લોકો છે તેઓની સંગતમાં જો આપણે રહીશું તો તેની પોતે જ, એની મેતે જ ફળ આવશે. અને આ દુઃખ સહન સપ્તાહની અઠવાડિયાની દરમિયાન હું તમને આ એક ચેલેન્જ આપવા માગું છું, તમારી સમક્ષ આ એક વાત મૂકવા માગું છું કે શું તમારા જીવનમાં ફળ છે? આપણે આપણી જાતને તપાસીએ. જો ગઈકાલનો જે પ્રશ્ન હતો કે ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી માટે નથી રડતા, એવો જો એ પ્રશ્નનો જવાબ તમે આપ્યો હોય તો શું તમારા જીવનમાં પ્રભુ ફળ જોવે છે? ફળ વગરનું જીવન, ખ્રિસ્તી જીવન, એ અશક્ય છે. ફળ દ્વારા જ તમે ઓળખાવ છો. પ્રભુએ આપણને કીધું છે કે તેઓ જાણશે કે તમે મારા છો તમારા એકબીજાના પ્રેમ પરથી. શું એ જે પવિત્ર આત્માનું ફળ છે એ તમારામાં છે? વાલાઓ, ફરીથી એકવાર હું તમને વિનંતી કરું છું, જો નથી તો ફરીથી આપણે ઘૂંટણે પડીએ, પ્રભુને વિનંતી કરીએ, પવિત્ર આત્મા આપણા હૃદયમાં આવશે અને આ જે ફળ છે તે આપણે પ્રભુને આપી શકીશું. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, ફરીથીને એકવાર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ, પવિત્ર આત્માને માટે આભાર માનીએ છીએ પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, અમારું જીવન તમારી માટે ફળદ્રુપ હોય પ્રભુ બાપ, તમારી સુવાર્તાને માટે ફળદ્રુપ હોય તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ પ્રભુ બાપ. જો હજુ પણ કશુંક ખૂટે છે પ્રભુ બાપ, હજુ પણ અમે સંપૂર્ણ રીતે તમને સોંપાયા નથી પ્રભુ બાપ, તો પ્રભુ બાપ આજે જ ફરીથી અમે તમે વિનંતી કરીએ છીએ કે તમે અમારા હૃદયમાં તપાસ કરો પ્રભુ બાપ, અને અમે સર્વ તમને સોંપી દઈએ તેવું અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. અમારી ટૂંકી વિનંતી સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.